તારીખ 27/2/1991 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 42 મૂળ કેસેટમાં બીજા બધાનો અવાજ આવે છે.
ભિન્નપણે અનુભવ કરવો, કેવી રીતે અનુભવ કરવો? તો જે જ્ઞાન દ્વારા અનુભવ કરવો, એ વિષયમાં ગ્રહણ કર્મ અને ભાવ કર્મ તો, ગ્રહણ કર્મ અને ન કર્મ તો પ્રત્યક્ષપણે ઉજ્જવળ પદાર્થ હોવાથી તેનાથી તો ભિન્નપણાની પ્રતિ સહેજે વિચાર કરતા પણ ઉપકે છે. એટલે સામાન્ય વિચારથી પણ સમજી શકાય છે કે ગ્રહણ કર્મ અને ન કર્મ એ ઉજ્જવળ છે. જીવ ચેતન્ય સ્વરૂપી છે, જળ અને ચેતનની ભિન્નતા તો પ્રત્યક્ષ છે, પણ ભાવ કર્મ નીચે બાકી છે. 172 પાને ઉપરથી લગભગ 9મી લીટી છે. ભાવ કર્મ જે મોહરાગ દ્વેષ અશુદ્ધ ચેતના રૂપ પરિણામ ભાવ કર્મ છે. દ્રવ કર્મ અને નોકર્મની જેમ સીધા ઉદગળ નથી, પણ જીવના પરિણામ છે અને જીવના પણ તે અશુદ્ધ પરિણામ છે, શુદ્ધ પરિણામ નથી. જીવના અશુદ્ધ ચેતનારૂપ પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એક પરિણામરૂપ છે. એવા જે જીવના પરિણામ છે, અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એક પરિણામરૂપ છે. એટલે જીવની જ અવસ્થામાં તે અશુદ્ધ પરિણામ થઈ રહ્યા છે, અથવા જીવ પોતે પરિણમી રહ્યો છે. રાગાદી વિભાવ ભાવે જીવ પોતે જ પરિણામ કરે છે. એટલે અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપક રૂપ પરિણમે છે. અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપકપણે પોતાનો અનુભવ કરે છે. રાગ મને થયો, દુઃખ મને થયો, દુઃખી અવસ્થામાં હું દુઃખી થયો, એવું વ્યાપ્ય વ્યાપકપણે પોતે અશુદ્ધ પરિણામની સાથે પરિણામમાં અનુભવ કરે છે. તેથી એવી સ્થિતિ હોવાને લીધે તે પરિણામના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે. આવી સ્થિતિને કારણે તે પરિણામના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે. કેમ કે એ જીવ પરિણમે છે, જીવની અવસ્થામાં છે અને વર્તમાનમાં એટલે મિથ્યાત્વ અવસ્થામાં વ્યાપક ભાવે અનુભવ કરે છે, તન્મય થઈને અનુભવ કરે છે. એવી પરિસ્થિતિમાં એનાથી જુદા પડવું એ કઠણ છે. અનાદિથી જીવની રાગાદી વિભાવ પરિણામો સાથે પરિણમવાની જે સ્થિતિ છે એ એવી દ્રઢ અને રૂઢ થઈ ગઈ છે કે જીવ તન્મયપણે એકમેકપણે એમાં વ્યાપીને જાણે પોતે આખે આખો ક્રોધ વખતે ક્રોધી થયો, રાગ વખતે રાગી થયો એવો પોતાનો અનુભવ કરે છે. હવે તપાસતા એ વાત સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે. એટલે અહીંયા રાજમંદિર કહે છે એવી જ ખરેખર વાત છે. અને એવી સ્થિતિને લીધે, તેથી એટલે એવી સ્થિતિને લીધે આ પ્રકારના જીવના પરિણામોથી ભિન્નપણાનો, પોતાના ભિન્નપણાનો અનુભવ કરવો એ કઠણ છે, અઘરો છે. અઘરો છે એને ના નથી પાડતા. શું? કેમ કે કદી એવો ભિન્નપણાનો અનુભવ કર્યો નથી, કરવાનો પ્રયત્ન પણ જીવને થયો નથી. તેથી અવશ્ય કઠણ છે, અઘરો છે, પણ અશક્ય નથી. જો જીવ કરવા ધારે તો અવશ્ય થઈ શકે છે. તેથી પરિણામોથી જીવને ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તો પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતા ભિન્ન પ્રતીતિ થાય છે. તો પણ સૂક્ષ્મ સંધિ બે વચ્ચે જે સાંધ છે એને, એ સાંધથી એને જુદા જુદાપણે જોવામાં આવતા, જુદો પાડતા તેની ભિન્નપણાની પ્રતીતિ થાય છે. શું કેવું થાય કે રાગ અને જ્ઞાન જીવની અવસ્થાના પરિણામ છે, તો પણ બંનેની જાત જુદી છે, બંનેનો સ્વાદ એટલે અનુભવ જુદો છે, અને બંનેના પ્રકારમાં ઘણો મોટો તફાવત છે. જે અંધારા અજવાળાનો તફાવત હોય એવો આપણને કોઈ એમ કહે કે તમે દિવસ રાતનો અંતર સમજી નથી શકતા, રાત્રે અંધારું હોય દિવસે પ્રકાશ હોય એટલું પણ તમે ન જોઈ શકો, તો તમે દેખનાર દેખો છો એ વાત કેટલી અંશે માનવી, જોનાર જાણો છો તે કેટલી અંશે માનવી. એમ જ્ઞાન છે તે પ્રકાશરૂપ છે, સ્વસંવેદન રૂપ છે, સ્વસંવેદન લક્ષણે સદાય સ્ફુરિત છે. એવા જ્ઞાનથી રાગાદી આકુલતાના ભાવ અને જ્ઞાન શાંત ભાવ આ બે વચ્ચે આટલો મોટો તફાવત છે, ને તમે એ તફાવતને ક્યાં ભેળવી, તફાવત તોડી નાખીને ક્યાં બનીને ભેળસેળ કરો. આ વાત છે. તમારા પોતાના અનુભવમાં જ્ઞાન અને રાગ બંને પર્યાયો ભિન્ન ભિન્ન જાતિના હોવાથી, ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી, ભિન્ન ભિન્નપણે અનુભવ કરાવનારા પણ હોવાથી તમે એને ભિન્ન ભિન્ન કાન જાણો અને એકવીક કરો છો. આ પ્રશ્ન વિચારવાનો છે. આ રીતે તો પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતા, એટલે રાગમાં જ્ઞાન નથી, જ્ઞાનમાં રાગ નથી, બંનેની સત્તા, બંનેનું અસ્તિત્વ ભિન્ન ભિન્ન છે. રાગનો વ્યય થતા નાશ થતા જ્ઞાનનો વ્યય અથવા નાશ થતો નથી. ક્રોધ પૂરો થઈ જવા છતાં જ્ઞાન તો જ્ઞાનપણે ચાલુ જ રહે છે. તેમાં કાંઈ બીજો જાણવામાં કોઈ બીજો ફેરફાર નથી. વિભાવમાં અનેક પ્રકારના ફેરફાર છે, એટલે વિભાવ અનેકરૂપ છે અને જ્ઞાન એકરૂપ છે. એમ પણ બંનેમાં ઘણો તફાવત છે. તેનો ભેદ પાડતા ભેદ છે અને ભેદ જાણવો છે, ભેદ નથી અને ભેદ જાણવો છે એવું નથી. બીજું ગુરુદેવ શ્રી પ્રવચનકારમાં આ વાત જરા લાક્ષણિક પદ્ધતિથી, વિશિષ્ટ પદ્ધતિથી એવી રીતે કહે છે કે આ ક્રોધાદી ભાવ કોની હૈયાતીમાં તમને જણાય છે? જે ક્રોધાદી અને રાગાદી ભાવ થયા તે જ્ઞાનની હૈયાતી વિના થયા એમ કેવી રીતે નક્કી થાય છે? ક્રોધાદી ભાવ ને હૈયાથી પણ જ્ઞાન ને હૈયાથી વિના કેવી રીતે જણાય, કેવી રીતે સ્વીકારાય? કોની હૈયાથી માં એ જાણવામાં આવે છે? જેની હૈયાથી માં જાણવામાં આવે છે એવું જે જ્ઞાન, તે જ્ઞાન શુદ્ધ છે, તે જ્ઞાન છે એને લઈને આ છે એમ જણાય છે. જો જ્ઞાન છે એમ ન હોય તો આ છે એમ કોણ જાણે? માટે જ્ઞાનની જે મુખ્યતા છે એની મુખ્યતા ખોઈને, એની મુખ્યતા નહીં રાખતા, જેમાં જણાય છે એવા જ્ઞાનની મુખ્યતા નહીં રાખતા, જે જણાય છે એવા મલિન પરિણામની મુખ્યતા જીવ કરે છે, એ જ જીવનો મૂળમાં વિપર્યાસ છે. આથી વિપર્યાસ પોતે શરૂ કરી દીધો છે. પછી એ બધી વિપરીત ને વિભાવ ભાવની જે પરંપરા અને આખી વંજાર ઉભી થાય છે એનું કારણ મૂળમાં અહીંથી વિપર્યાસ શરૂ કર્યો છે. કે જે જ્ઞાન ઉર્ધ છે, જે જ્ઞાન મુખ્ય છે, જેની હૈયાતી સિવાય બીજું છે કે નથી એમ નક્કી થઈ શકે એવું નથી, એવા જ્ઞાનની મુખ્યતા છોડીને, એવા જ્ઞાનને ગૌણ કરીને, ઉલટાનો મુખ્યતા તો છોડી દીધી, ઉલટાનો એને ગૌણ કરીને જે કાંઈ રાગાદી મલિન પરિણામ જણાય છે એની મુખ્યતા કરીને પરિણામ થતા જ વિપર્યાસ ચાલુ કરી દે છે. અને એ વિપર્યાસની સવારી પછી આગળ ચાલે છે. રાગ ઉપર સવાર થયેલો જીવ, રાગ તે હું એ રીતે સવાર થયેલો જીવ પછી અનેક જાતના અમર્યાદિત કંટ્રોલ બારના વિભાવ પરિણામ, પછી એના ઉપર કોઈ લગામ રહી શકે નહીં, કોઈ કંટ્રોલ રહી શકે.
એમ પણ જોવામાં આવે છે અથવા એમ વિચારવામાં આવે છે કે તમે જેને ઉજ્જવળપણે જુઓ છો એ જ જ્ઞાન એમ જાણે છે માટે રાગ થાય છે.
જે જણાય એના પ્રત્યે જો રાગ થાય તો ઘણું જણાય છે, કોઈ પ્રત્યે દ્વેષ પણ કરે છે, કોઈ પ્રત્યે રાગે નથી કરતો, દ્વેષી નથી કરતો, માત્ર જાણીને આગળ આવી જાય છે. માટે જાણે માટે રાગ થાય એવું નિયમ તો પ્રત્યક્ષપણે અનુભવવું જોઈતો નથી.
રાગ વા દ્વેષ એ તો બંને એક જ જાતના છે. રાગ વા દ્વેષ એ તો બંને એક જ જાતના છે.
પણ એ સિવાય પણ રાગ વગર ને દ્વેષ વગર જેની સાથે પ્રયોજન નથી એવી ઘણી ચીજો ગણાય છે.
એને અભિપ્રાયમાં એકતા કરે છે, એની અભિપ્રાયમાં એકતા ચાલુ રાખે
બરાબર છે ને, કરે છે ને, અભિપ્રાયમાં કરે છે પણ જોવા છતાં કરતો નથી તો બરાબર છે કે નહીં? હિન્દુ ચાલે છે કે જાણે માટે રાગ થાય કે ન થાય, પ્રશ્ન તો આટલો છે. પછી અભિપ્રાયનો વિષય વળી વિષયાંતર છે, એ વળી બીજી રીતે વિચારશો આપણે, એને હાથમાં લઈને તપાસ. પણ પહેલા એક વાત, તમે જે વાત દલીલ આપો છો એને વળગીને વાત કરો, સ્લીપ થઈને નહીં ત્યાંથી. કે જાણે માટે રાગ થાય એવું કાંઈ હોય એવું તો પ્રત્યક્ષપણે જોવામાં આવતો નથી. ઘણું જણાય છે આખા દિવસમાં, કેટલું જણાય છે કે બધે કાંઈ રાગ કર્યા કરે છે, જાણ્યું જગાયું કરીને આગળ ચાલ્યું જાય છે. છાપવામાં કેટલા સમાચાર આવે છે, ઘણી પૂછી પૂછો તો ખબર ન હોય કે કેટલા હતા, કેટલા જોવાઈ જાય. કેમ કે મતલબ નથી, ત્યાં રાગે નથી
જણાયા વગર નો કોઈ ની સાથે રાગ થયો એમ બને છે?
જણાયા વગર રાગ નથી થયો એ વાત સાચી, પણ જણાય માત્ર રાગ થાય એ વાત ખોટી. ભલે જણાયા વગર રાગ નથી થયા, પણ જણાય માટે રાગ થાય જ કરવો જ પડે એવી કોઈ પરિસ્થિતિ નથી. અને એમ હોય તો સર્વજ્ઞ કેળવીને તો સૌથી વધારે રાગ કરવાનો પ્રયાસ, પણ એવું તમે પ્રત્યક્ષ જોવામાં આવતું નથી. એ તો પ્રત્યક્ષ જોવામાં નથી આવતું. અને જ્ઞાનીઓથી માંડીને તમામ આરાધકોને લઈએ કે જે જીવો માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહે છે તે તો જાણે છે છતાં રાગ કરતા નથી, જાણે છે પણ રાગ કરતા નથી. તો જાણે છે માટે રાગ કરે છે એ સિદ્ધાંત ખરેખર સાબિત થતો નથી. અને એના ઉપર ગુરુજીએ બહુ સરસ ન્યાય આપતા કે જે જ્ઞાનમાં પર પદાર્થો પ્રતિબિંબિત થાય છે, એ જ્ઞાનમાં પર પદાર્થોના પ્રતિબિંબ ન હો, ન ઉપજો, ન થાય એનો અભિપ્રાય દર્શન કર્યો છે. હવે અભિપ્રાય પ્રશ્ન આવે છે કે તારો અભિપ્રાય એમ છે કે એવું મારું જ્ઞાન ન હો, જે જ્ઞાનમાં અન્ય જ્ઞેયાકારોના પ્રતિબિંબો છે એ જ્ઞાનાકારો છે, એ જ્ઞાનની પર્યાય છે, અને એ ન હોય એનો અર્થ કે મારું જ્ઞાન ન હોય. સર્વજ્ઞ પરમાત્મા જ્ઞેશ્વર દેવ એમ કહે છે કે તારા જ્ઞાનની તે કાળની તેવી જ એક પર્યાય થવાની હતી કે એમાં ફેરફાર છે, તો કેવળ જ્ઞાનમાં ફેરફાર છે. જો તારા જ્ઞાનમાં તેવી પર્યાય થવાની હતી એનો તો નકાર કરે છો કે એવી પર્યાય ન થાય એટલે કે મારું જ્ઞાન ન હોય. જ્ઞાનનો નકાર છે, જ્ઞેયનો નકાર નથી, એવો એક ન્યાય ગુરુદેવશ્રીએ માનતા બહુ સારો ન્યાય છે કે એમાં ખરેખર જ્ઞાનનો જ્ઞેયનો નિષેધ નથી પણ જ્ઞાનનો નિષેધ છે, તારો પોતાનો નિષેધ છે. અને મિથ્યાત્મનો સામાન્ય સ્વરૂપ જ આ છે કે પોતાનો નિષેધ કરવો, પોતાની નાસ્તિ કરવી. ભાવે પોતાનો નિષેધ કરનાર, ભાવે પોતાની નાસ્તિ કરનાર, દ્રવ્ય પણ નાસ્તિ જેવી પરિસ્થિતિમાં ચાલ્યો જાય છે એટલે નિગુણમાં ચાલ્યો જાય છે. મિથ્યાત્મનું ફળ શું છે? નિગુણ છે. તો નિગુણમાં કેમ ગયો જીવ? કે પોતાની ભાવે નાસ્તિ કરી એટલે દ્રવ્ય નાસ્તિ થઈ ગઈ, કે એના અસ્તિત્વને જગતમાં કોઈ સ્વીકારવા તૈયાર નથી. નિગુણના જીવોને ફક્ત જૈન દર્શન જ પ્રસિદ્ધ કરે છે. જૈન દર્શન સિવાય નિગુણના જીવનો સ્વીકાર જ નથી દુનિયામાં. જગતના જેવો માનતા જ નથી કે નિગુણ જીવ કાંઈ હોય. એટલા માટે હિંસા અહિંસાનો વિષય જૈન દર્શન જેવો સૂક્ષ્મ અન્ય કોઈ જગ્યાએ પ્રતિપાદન કરવામાં આવ્યો નથી, આવી શકતો નથી, એનું કારણ પણ આ છે.
એવી રીતે પોતાના આદર્શનું નિષેધ કરે, એવી રીતે પોતાને આદર્શ નો નિષેધ કરે,
પછી પોતાને શુદ્ધ જ નથી થવું. નક્કી થઈ ગયું આદર્શ તો પરિપૂર્ણ શુદ્ધ થવું તે છે ને. શું પ્રકરણ ચાલે કે તે પરિણામ નથી, તે એટલે રાગ દ્વેષ મોહ આદિના વિભાવ પરિણામોથી પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે. તો પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતા અંદરમાં પોતાના ને પોતાના સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતા ભિન્ન પ્રતીત થાય છે. એ ભિન્ન છે એવી ખાતરી થાય છે, એવો વિશ્વાસ આવે છે, એનો વિચાર આમ છે કે દૃષ્ટાંત વધારે સ્પષ્ટ કરે છે. તેનો વિચાર આમ છે કે જેવી રીતે સ્ફટિક મણિ સ્વરૂપથી સ્વચ્છતા માત્ર વસ્તુ છે, સ્ફટિક મણિ આવે છે, પારદર્શક પથ્થર આવે છે સ્ફટિકનો, એ સ્ફટિક મણિ સ્વરૂપથી સ્વચ્છતા પણ માત્ર વસ્તુ છે. રાત્રિ પીળી કાળી પૂરી પૂરી એટલે કોઈ પણ પદાર્થ, રંગીન પદાર્થ, પછી રાતો હોય પીળો હોય કે કાળો હોય, એવી વસ્તુનો આશ્રય રૂપ એટલે નીચે એ વસ્તુને રાખે, એના ઉપર એને મૂકે, લાલ કપડું હોય, કાળું કપડું હોય, પીળું કપડું હોય, એના ઉપર ફટિક મણીને મૂકે, એનો આશ્રયરૂપ વસ્તુનો સંયોગ પામવાથી એની નજીકતા થવાથી સ્ફટિક રાતો પીળો કાળો એવા સ્વરૂપે સ્ફટિક પોતે ઝળકે છે. આખો સ્ફટિક જાણે કાળો થઈ ગયો હોય કે રાતો થઈ ગયો હોય એવું જોવામાં આવે છે. હવે જ્યારે એ કાળો પીળો દેખાય છે ત્યારે પહેલા પછી નહીં, વર્તમાનમાં જ્યારે કાળો પીળો દેખાય છે ત્યારે વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા, કોના સ્ફટિકના સ્વરૂપનો વિચાર કરતા સ્વચ્છતા માત્ર ભૂમિકા, જો શબ્દો મેળવ સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણી વસ્તુ છે, જેની ભૂમિ જે આખું દેવ જેવું છે, આખું દેવ તો સ્વચ્છ છે, એકદમ નિર્મળ 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 સ્વચ્છ વસ્તુ છે, જરા પણ એમાં પીળા પણ સ્ફટિક પીળાપણે પીળા રૂપે થઈ ગયો છે એમ નથી. અહીંયા વિચારવામાં આવે કે પીળા પીળી જે જાય છે સ્ફટિકની અવસ્થા છે કે નહીં, સ્ફટિકની અવસ્થા છે તો પણ સ્વચ્છતા માત્ર વસ્તુ સ્ફટિક છે કે નહીં, જો પારદર્શક પણ ન હોત તો એ જાણ પણ પડી ન હોત. હવે પારદર્શક પણ તેને ગુણ ગણવો કે પારદર્શક પણ એને દોષ ગણવો છે, હવે દ્રષ્ટિકોણ અપનાવો. સ્ફટિકમાં પારદર્શકપણો છે એ પારદર્શકપણાનો ગુણ છે કે એ પારદર્શકપણાનો દોષ છે, કહો જોઈએ. જો સ્ફટિકમાં પારદર્શકપણો ઓછું હોય તો એની કિંમત વધે કે પારદર્શકપણો સારું એવું પૂરેપૂરું હોય તો એની કિંમત વધે, શેના ઉપર કિંમત કરવી છે તમારે? એમ જ્ઞાનમાં જ્ઞેય જણાય તો જ્ઞાનની કિંમત, કે જ્ઞેયને ન જાણે એવું આંધળું જ્ઞાન થાય તો એની કિંમત?
જ્ઞાન જ ન કહેવાય, જ્ઞાન જ ન કહેવાય.
કોઈ ઈચ્છે છે કે મારી આંખ ફૂટી જાય જોવાનું બંધ થાય તો સારું, મારા કાન ફૂટી જાય સાંભળવાનું બંધ થાય તો સારું, મારું નામ ખોટું પડી જાય મને કોઈ ગંધ ન જણાય તો સારું, મારું શરીર ખોટું પડીને કોઈ સ્પર્શ મને ન જણાય તો સારું, એક આંગળી પણ ખોટી પડે ને તો એને એમ થાય કે પૂરેપૂરું ઇન્વેસ્ટિગેશન કરીને સરખું કરાવી લો, વળી આંગળીમાંથી પોચા સુધી પહોંચશે ઉપાધિ થઈ જશે, આંગળી કેમ વળતી નથી વાળવી છે, એક આંગળી વાળવી હોય ને ન વળે તો એને એમ થાય કે આ પછી હાથ આખો ખોટો થઈ જાય. એટલે જીવ ન જાણે એમ જીવ ઈચ્છે છે ખરો? જીવ જાણે છે માટે જીવને વિભાવ થાય છે, માટે જીવ જાણતો બંધ થાય, આ વિચાર સુટો છે કે આ વિચાર ઉલટો છે, આટલો આપણે ન્યાય કરવાનો છે. આ વાતને જ્ઞાનથી તોડવી છે, વાત કરવો નથી આપણે, પણ પોતા ઉપર લઈએ કે હું જાણતો બંધ થતો હું રાજે કે હું જાણતો રહું એમાં હું રાજે નક્કી કરે પોતે. તો કોઈ એમ નહીં છે કે મારું જાણવાનું બંધ થાય. અને આંખ નું નુકસાન થાય એ પહેલા બધું રિપેરિંગ સરખો કરાવી દે. કેમ કે સારું થયું, હાલ આંખ બગડવા માટે બહુ સારું થયું, હવે શરીર બગડવાનું જે કામ કરતું બંધ થયું, હવે બહુ સારું થયું, ખાવાનું ભાવતું બંધ થયું, લીવર બગડ્યું, ઘોડી બગડી બહુ સારું થયું એમ કહે છે. જીવને એ વાત પોસાતી નથી. વાત કરવા માટે ગમે, એ વાદ વિવાદ કરવા માટે ગમે, એ ખાતી ખોટી ધંધો કરે, પણ ખરેખર જીવનો સ્વભાવ જાણક સ્વભાવ જ્ઞાયક સ્વભાવ હોવાથી એ જ્ઞાયક સ્વભાવને મટાડવું એ જીવ ઈચ્છે નહીં. જેમ જીવ દુઃખી થવાનું ઈચ્છે નહીં, કેમ કે સુખ એનો સ્વભાવ છે, એમ જીવ જ્ઞાયક સ્વભાવ હોવાથી જ્ઞાનને મટાડવાનું ઈચ્છે નહીં. અને જ્ઞાનને મટાડવાનું ઈચ્છે કે સુખને મટાડવાનું ઈચ્છે એ પોતાની હસ્તીને મટાડવા ઈચ્છે છે જ્ઞાને. અને એ જ મિથ્યાત્મનું સ્વરૂપ છે. કોઈ પણ મિથ્યા અભિપ્રાયનો સરવાળો જોવામાં આવે અથવા એનું બેકગ્રાઉન્ડ પૃષ્ઠભૂમિ જોવામાં આવે તો પોતાનું નાસ્તિક સ્વીકારે છે, બીજું કંઈ નથી. એનું નામ મિથ્યાત્મ છે. પોતાની હસ્તીને ઉડાડવી એ મિથ્યાત્મનો ધર્મ છે. પોતાની હસ્તીનો સ્વાગત કરવું, સ્વીકાર કરવો એ સમ્યક્ત્વનો ધર્મ છે. જો અસ્તિત્વથી વિચારવામાં આવે તો સમ્યક્ત્વ અને મિથ્યાત્વ આટલામાં પૂરું થાય છે કે પોતાના અસ્તિત્વને સ્વીકારવું છે કે નથી સ્વીકારવું, જેમ છે તેમ જેવું સ્વરૂપ છે અસ્તિત્વ અને એવું બસ આટલો સંક્ષેપ છે. વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા સ્વચ્છતા માત્ર ભૂમિકા અટિક મણી છે, તેમાં રાતા પીળા કાળા પણ સંજોગની ઉપાધિ છે, સ્ફટિકમણીનો સ્વભાવ ગુણ નથી, એ સ્ફટિકમણીનો સ્વાભાવિક સ્વરૂપ નથી. જે જાય ઉઠી તે પર સંયોગથી ઉત્પન્ન થયેલી એક ઉપાધિ છે. ઉપાધિ છે એટલે કે એ વિકાર છે, મલિનતા છે, મૂળ એવું સ્વરૂપ નથી. શરીરની તંદુરસ્તી અને શરીરનો રોગ, તો તંદુરસ્તી એનો સ્વભાવ છે, રોગ એનો સ્વભાવ છે. ભલે શરીરની અવસ્થામાં છે, શરીરની અવસ્થા રૂપે છે, તો પણ તે ઉપાધિ છે, ટાળવા યોગ્ય છે, નાશ કરવા યોગ્ય છે. જો આત્મામાં જાણવાનું બંધ થાય તો જળમાં અને જીવમાં ફેર શું? જળ જાણતો નથી, પછી જીવ ન જાણે. હવે જળમાં ને જીવમાં શું ફેર લેશો? જે જાય પડે છે એ સ્ફટિકમણીમાં, અને બીજા એવા કોઈ પથરામાં જાય પડતી નથી કે લાકડાના ટુકડામાં જાય પડતી નથી. તો એમાં જાય પડે છે કેમ કે તે સ્ફટિકમણી છે. માટે એ જગ્યાએ બીજો ઓર્ડિનરી પથ્થર હોત તો એમાં કાંઈ જાય પડત નહીં. એ જાણ પડે છે એના સ્ફટિકપણાને પ્રસિદ્ધ કરે છે. એમ જળ જાણતો નથી અને આત્મા પણ જાણે નહીં, તો બે વચ્ચે શું ફરક પડ્યો? કે મેં વચ્ચે કાંઈ જાણે છે ત્યાંથી જ આત્માની હૈયાતી જ્ઞાયકપણે પ્રસિદ્ધ થાય છે. જ્ઞાનથી જ એની પ્રસિદ્ધિ છે. જ્ઞાન સિવાય પ્રસિદ્ધિ થવાનું કોઈ સાધન પણ નથી. એવી જ રીતે હવે સિદ્ધાંત લે છે. પછી દ્રષ્ટાંતમાં સિદ્ધાંત કહે છે કે તેવી જ રીતે જીવ દ્રવ્યનો સ્વચ્છ ચેતના માત્ર સ્વભાવ છે. શું કહે છે? એ ભાઈ તું સ્વરૂપે કરીને સ્ફટિક જેવો સ્વચ્છ છો, તું સ્વરૂપે કરીને પવિત્ર છો, તારું સ્વરૂપ શુદ્ધ ચેતનામય છે એમ કહે છે. એમાં તારે ના પાડવાનું કારણ શું છે એમ કહે છે. અને એમ કે તું આવો છો ને કેવો છો તો તને ન ગમે, પણ શુદ્ધ ચેતનામય તારું સ્વરૂપ છે એની ઉલ્લાસથી હા પાડને એમ કે છે. એની ઉલ્લાસથી હા પાડવી જોઈએ એનો નકાર તું શા માટે કરે છે? વળી સામાન્ય માણસ જો વખાણ કરે એના કરતા કોઈ વિશેષ વ્યક્તિ, મોભાદાર વ્યક્તિ, પ્રભાવશાળી વ્યક્તિ વખાણ કરે તો વધારે કામ કહેવાય. તો અહીંયા તો કે છે કે સર્વજ્ઞ પરમાત્મા તારા વખાણ કરે છે, તને કામ ગમતું નથી ભાઈ. સર્વજ્ઞ જેવા સર્વજ્ઞ જીનેશ્વર દેવ એને માણીમાં તારા ગુણાનો વાત આવ્યો છે. આત્માના ગુણાનો વાત તો સર્વજ્ઞ પરમાત્માને જીવવાણીમાં આવેલા છે, એનો તને ઉલ્લાસ ના આવતો નથી એમ કે છે. એનો તને ઉલ્લાસ આવવો જોઈએ, સૌથી વધારે ઉલ્લાસ આવવો જોઈએ. 2000, 5000, 10000 માણસ મુંબઈમાં ભેગા થાય, ખાસ એ દિવસના છાપા જેટલા છાપામાં આવે એ બધા ખરીદી ના રાખે. અને એની એ વાત હોય તો ફરી ફરીને જો બધામાં વાત કરી એની રીતે આપણે બીજી આપણે તો ફરી ફરીને આટલું બધું તમને ગમે છે તો પછી સર્વજ્ઞ પરમાત્મા તારી પ્રશંસા કરે છે એ ઘા નથી એમ કહે છે. સામાન્ય માણસો પ્રશંસા નથી થતા, જીનેશ્વરો પ્રશંસા કરે છે એવી વાત છે. અનંત તીર્થંકરોના દિવ્ય ધ્વનિનું કેન્દ્ર સ્થાન આત્માના ગુણાનું વાત છે, સ્વભાવની મહિમા છે, સ્વભાવની પ્રશંસા છે. જીવને પોતાને એ વાત રૂચે તો ધન્યવાદ છે, ન રૂચે તો બીજો કોઈ ઉપાય નથી. તેવી જ રીતે જીવ દ્રવ્યનો સ્વચ્છ ચેતના માત્ર સ્વભાવ છે. અનાદિ સંતાન રૂપ મોહ કર્મના ઉદયથી મોહ રાગ દ્વેષ રૂપ રંજિત અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે. ઉદ્રવ કર્મ જે છે ને એટલે તો ભાવ કર્મનું પ્રકરણ અંદર છે. જીવ શુદ્ધ ચેતના માત્ર છે, ચૈતન્ય સ્ફટિક છે આત્મા, તો એના સંયોગમાં નજીકપણે અનાદિથી મૂળ કર્મનો ઉદય એ દ્રવ્ય કર્મ છે. એની જાણ પડે છે તે મોર આરોગ્ય સ્વરૂપ જીવના પરિણામ છે. એ રંગાયેલા રંજિત થયેલા અશુદ્ધ ચેતના રૂપે જીવ પોતે પરિણમે છે. તો પણ ભલે એ જીવ પોતે પરિણમે છે તો પણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતા ચેતના ભૂમિ માત્ર તો જીવ વસ્તુ છે, તો પણ વર્તમાનમાં સ્વરૂપ નો વિચાર કરતા શૈલી રાજનીતિ પ્રયોગ આપે છે, તો પણ જીવ નો વિચાર કરતા એમ નહીં કહેતા વર્તમાનમાં જીવ નો વિચાર કરતા એટલે અત્યારે ચાલુ વર્તમાનમાં જ્યારે જીવની દશામાં રાગાદી ભાવો થઈ રહ્યા છે ત્યારે જ સ્વરૂપ નો વિચાર કરતા ચેતના ભૂમિ માત્ર વિચાર એટલે જ્ઞાન જ્ઞાનમાં જે આત્માનું ક્ષેત્ર છે ભૂમિ છે તે ક્ષેત્ર છે એ ક્ષેત્ર તો જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્ય સ્ફટિક છે આત્મા જેટલો પણ આત્મ પદાર્થનો જે કાંઈ ક્ષેત્ર રૂપે સ્વભાવ છે એનો ચૈતન્ય સ્ફટિક સ્વભાવ છે એની જીવ વસ્તુ છે એમાં મોરાગ વિશ્વજન રંજિત પણ એ કર્મના ઉદયની ઉપાધિ છે માત્ર તે કર્મના ઉદયની ઉપાધિ છે જાણ આવી છે પરિણમન જીવનું છે તો પણ એ જાણે રૂપ છે જે મૂળ વસ્તુ શાશ્વત છે એવી કોઈ શાશ્વત ચીજ નથી અરે એના મૂળિયા કોઈ ઊંડા નથી એમ કે છે તદ્દન ઉપર ઉપરની જાણ છે જે આવે છે ચાલી જાય છે આવે છે અને જાય છે આગંતુકની જેમ આવતા જતા એ જાણના પ્રકારો છે વસ્તુનો સ્વભાવ મૂળ નથી મૂળ વસ્તુનો એ સ્વભાવ મૂળ નથી એવું જે શુદ્ધ ચૈતન્ય સ્થિતિ એવા મૂળ વસ્તુનો એ સ્વભાવ મૂળ નથી આ રીતે વિચારતા ભેદ ભિન્ન પ્રતીતિ ઉપજે છે આ રીતે જો વિચાર કરવામાં આવે તો તે રાગાદિ ભાવ અને શુદ્ધ ચેતનામય પોતે જીવ વસ્તુ એના ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે અને તે અનુભવ ગોચર પણ છે એવો અનુભવ થઈ શકે છે એમ કહેવું છે કે હું શુદ્ધ ચેતનામય છું મારા શુદ્ધ ચેતનામય સ્વરૂપનો કદી પણ નાશ થયો નથી ક્યારે પણ નાશ થયો નથી એવો રાગાદિ ભાવના સદભાવમાં પણ એવો અનુભવ થઈ શકે છે અને ત્યારે હું રાગાદિ ભાવમય છું એવો જે મિથ્યાત્વ ભાવમાં મિથ્યાત્વની સ્થિતિમાં અનુભવ થતો હતો એવો અનુભવ રહેતો નથી જ્યારે મિથ્યાત્વ અવસ્થામાં એક સમયના રાગદ્વેષ મોહના પરિણામમાં હું તન્મય છું એવો અનુભવ થાય છે ત્યારે હું શુદ્ધ ચેતનામય છું એવો અનુભવ થઈ શકતો નથી કે હોઈ શકતો નથી જ્યારે જીવ પોતાના સ્વરૂપને ઓળખીને પોતાના સ્વરૂપને શુદ્ધ ચેતનામય સ્વરૂપને અવલંબીને પોતાનો શુદ્ધ ચેતનામય અનુભવ કરે છે ત્યારે એને રાગાદી જાય રૂપે હું તન્મય છું એવો અનુભવ થતો નથી ઉલટાનો એને એમ અનુભવ થાય છે કે હું તો સદાય શુદ્ધ ચેતનામય રહું છું હું તો સદાય શુદ્ધ સ્વરૂપે જ રહું છું અને આ જે રાગાદિ ભાવ થાય છે તે રૂપે હું થતો નથી હું તો જેમ છું એમ જ રહું છું અનાદિથી એમ જ રહ્યો હતો પણ એવું મને ભાન ન પણ ભાન થતા એને ત્રણેય કાળનું સ્વરૂપ છે એનું ભાન થાય છે કે અનાદિથી પણ હું એમ જ હતો, હવે ભવિષ્ય કાળમાં પણ હું એમ જ રહીશ, અત્યારે પણ હું રાગાદીના સદભાવમાં પણ શુદ્ધ ચેતનામય જ છું. આ ઉપર ઉપર ને જાણ છે ખરેખર હું નથી, જીવન મારું સ્વરૂપ પણ નથી. એવું અનુભવ ગોચર થાય છે. કોઈ પ્રશ્ન કરે છે, હવે પ્રસ્તુત જે વિષય છે કળશનો એને હાથમાં લે છે. આટલી લાંબી પોતે ટીકા કર્યા પછી ચાલુ વિષય ઉપર આવે છે કે કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞા છીનવી પડે છે અને ભિન્ન ભિન્ન કરે છે, કેટલી વાર લાગે એમ કહે છે. ઘણા ભાવ સુધી આવું વાંચ્યા કર્યું હોય, સાંભળ્યા કર્યું હોય, તો પછી કોઈ એક ભાવમાં આ પ્રજ્ઞા છીનનું કામ થાય કે અમુક વર્ષો સુધી વાંચ્યું સાંભળ્યું હોય તો કામ થાય આખી જિંદગીમાં, કે નવા નવા હોય એને કામ થાય, કે જૂના હોય એને કામ થાય, કે કેટલીક વાર લાગતી હશે, આનું કામ થવામાં વાર કેટલી લાગતી હશે, સામાન્ય વિચાર એક અભિપ્રાય છે માણસ. અને આ વાત તો બહુ ઊંચી છે અને અઘરી છે અને ઘણા ભાવને અંતે ક્યારેક એ પ્રાપ્ત થતી હશે એવું લાગે છે. અને એક જીવે કેટલાય ભાવ સુધી આવું બધું રટણ કર્યું હોય, વાંચ્યું હોય, વિચાર્યું હોય, આવું બધું એમને ગોઠવું હોય, પાકું કર્યું હોય એમ કહે છે, તો પછી કોઈને કેટલાક ભાવ, કોઈને બે ચાર ભાવ, કોઈને પાંચ દસ ભાવ પછી કાંઈ લાભ થાય એવું કાંઈ છે એ અભિપ્રાય છે એવું બિલકુલ નથી. કોઈ પ્રશ્ન કરે છે કે કેટલા કાળમાં પ્રજ્ઞા શ્રેણી કરે છે, કેટલી વાર લાગે આવું કામ કરનારને કામ કરવામાં કેટલી વાર લાગે, આમ સીધો પ્રશ્ન છે સાદી ભાષામાં. એ પ્રજ્ઞા શ્રેણી ભિન્ન કરે છે. ઉત્તર આમ છે કે હવે એક રભસાત શબ્દ ઉપર પ્રશ્ન ઉત્તર ઉતાર્યો છે, વિષયને સ્પષ્ટ કરવાની એમની આ શૈલી છે, રાજમંત્રીની આગવી મૌલિક શૈલી છે. કેટલા કાળમાં આ કાર્ય થાય કે અતિ સૂક્ષ્મ કાળમાં એક સમયમાં પડે છે, જ્યારે પ્રજ્ઞા છીણી એટલે કે જ્ઞાનનો પર્યાય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં પેસે છે, પેસવા સમર્થ થાય છે ત્યારે એક જ સમય લાગે છે, બીજો સમય લાગતો નથી. એમ એટલે એમ કહેવું છે કે જે સમયનો નાનામાં નાનો ભાગ છે, યુનિટ છે, એવા સૂક્ષ્મ સમયમાં આ કામ થઈ જાય છે, એના માટે ઘણો સમય લાગે એ વાત નથી. હવે કોઈ એમ પૂછે કે જે કામ એક સમયમાં થતું હોય એ વર્ષો સુધી ન થયું હોય તો શું સમજવું? આમ તો કોઈ પોતાને નાલે છે સ્વીકાર વાત જરા પણ તૈયાર થાય નહીં, કેમ કે પોતાની હોશિયારી કારણે દુનિયા વખાણ કરે છે. ભાઈ તો બહુ ઘણા મુસીવા, ઘણા હોશિયાર, ઘણા ડાયા, બહુ કાપડવા, પણ નાની પુરુષો કહે છે ભાઈ એક સમયમાં જે કામ થાય છે એ કામ પાછળ તમે કેટલો ટાઈમ લાગ્યો? અડધી પેન્સિલથી હું લખું નહીં, બાકી નવી લાવો તો મને એક આવડે, ચોપડી નવી હોય તો મને વિલેશન થવાની રુચિ થાય, જૂની ચોપડી મને વાંચવી દુખતી નથી. કાઠિયાવાડમાં એની કહેવત છે કે ટ્રુક નિયાલી અને વતરણા દાદા, એમ પૈસા થાય ને સોનગઢમાં વ્યાજ ખાઈને બેઠા બેઠા નિવૃત્તિ લઈએ તો અમને જ્ઞાન થાય. શું તમને કોઈ ઉપાધિ ન હોય તો જ્ઞાન થાય, અમને કોઈ રોગ ન હોય ને શરીર હાજરું નરવું હોય તો અમે નિવૃત્તિ લઈને રહી શકીએ. આ જીવિકાની ઉપાધિ ન હોય તો જ્ઞાન કરી શકાય. રોટલા પાણીનું દુઃખ હોય તો કેવી રીતે જ્ઞાન થાય? શરીર હાજર માંદુ રહેતું હોય તો કેવી રીતે જ્ઞાન થાય? એમ અનેક જાતના સાધનો જો મને હોય બહારમાં, પછી અવાજ થતો હોય તો મારું ધ્યાન ખેંચાઈ જાય, મારી એકાગ્રતા ન રહે, શાંત સ્થળ હોય તો મારો ઉપયોગ બરાબર કામ કરે. અનેક જાતના માના ઠોક નિહાળીઓ જેમ ગોતે એમ ગોતા જ કરે, અને એને વર્તમાનમાં વર્તમાન સંયોગો પ્રત્યે બળબડ કરવાની ટેવ પડે છે. આમ છે ને આમ છે, કામ પોતે કરતો નથી, કામ તો પોતે કરતો નથી, આરોપ કરે બીજા આમ છે ને એટલે મારું કામ છે. મારે કામ તો ઘણું કરવું છે ને ઘણી ભાવના છે, પણ આ ફલાવવાનું છે ને એટલે આપણું કામ થતું નથી. આમ ને આમ જીવ એક સમયમાં જે કામ થવાની શક્યતા છે એ કામ પોતે કરતો નથી, કરવા ધારતો નથી, અને પોતાના કારણે થતું નથી, એ વાતને લક્ષમાં લેતો નથી. અતિ સૂક્ષ્મ કાળમાં એક જ સમયમાં ગંભીર કરે છે, એવી છે પ્રજ્ઞા છે કે નિપુણ કથમતી પાતિતા. નિપુણ એટલે આત્માનુભવમાં પ્રમીણ છે, જે સમ્યક દ્રષ્ટિ જેવો તેમના વડે સંસારના નિકટપણારૂપ જે કાળબદ્ધિ તે કાળબદ્ધિ પ્રાપ્ત થવાથી સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. પ્રથમથી પાતિતા ગમે તેમ કરીને એને પાડી છે એમ કરે છે, એ વખતે એની કાળબદ્ધિ પાકી શકે. સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે એ પુરુષાર્થ ગમે છે. અને જ્યારે જીવનો પુરુષાર્થ ઉત્પન્ન થાય અને એ વખતે કાળલબ્ધિ ન હોય એવું ત્રણ કાળમાં કોઈ એક કેસમાં પણ બંધો નથી, જ્યારે જીવનો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એ જ વખતે કાળલબ્ધિ છે. એ પુરુષાર્થ સ્વયં જ કાળલબ્ધિ સ્વરૂપે છે. પુરુષાર્થ ને કાળબદ્ધિ જુદા જુદા નથી, તે પુરુષાર્થ ને પર્યાય પોતે તે કાળને લબ્ધ પર્યાય છે, માટે એને કાળબદ્ધિ કહેવામાં આવે છે. આ એક થોડો વિવાદનો વિષય થાય છે. કોઈ વખત કોઈ ગ્રંથ કરતા કાળબદ્ધિની મુખ્યતાથી કથન કરે છે તો બહુભાગ તો પુરુષાર્થની મુખ્યતાથી કથન કરે છે. બંને પ્રકારે કથન પદ્ધતિ આવે છે, પણ બંને એક વાત છે એમ જ સમજવા યોગ્ય છે, બે જુદી જુદી વાત છે એમ સમજવા યોગ્ય
નથી. બે જુદા જુદા કારણ છે એમ સમજવા
યોગ્ય નથી. એક જ પર્યાયને બે દ્રષ્ટિકોણથી કહેવાય છે, એક પર્યાયને અનેક દ્રષ્ટિકોણથી કહી શકાય છે, તેથી જુદા જુદા દ્રષ્ટિકોણથી કહેવાય છે. તો પણ સમજવાનું છે કે એક જ પર્યાયને આ રીતે કહેવામાં આવે છે, પછી કાંઈ અસમાધાન નહીં થાય. કેવી છે પ્રજ્ઞા છે એવો પ્રશ્ન ઉઠાયો છે. કે આત્માનું ભાવમાં પ્રમેય છે જે સમ્યક દ્રષ્ટિ જીવો, જે સમ્યક દ્રષ્ટિ જીવો પોતાનો પોતામાં પોતા વડે પોતાથી અનુભવ કરવામાં સમર્થ છે. અનુભવ કરવાની કળા જેમને આવડી છે અને અનુભવ કરી જાણે છે એવા જે સમ્યક દ્રષ્ટિ જીવો. માટે બિગાડી નાખવાની જરૂર નથી કે વાત તો સમ્યક દ્રષ્ટિની છે. હમણાં આપણે એ વાતની ચર્ચા કરીએ છીએ કે સમ્યક દ્રષ્ટિની વાત આવે છે હળવેજીને કાઢી નાખે. આ તો સમ્યક દ્રષ્ટિ આપ કરી શકીએ, આપણે કેમ તે કરી શકીએ? આપણામાં થોડું એવી શક્તિ છે, આપણા આપણે થોડા સમ્યક દ્રષ્ટિ છે એમ નથી. સમ્યક દ્રષ્ટિનું સ્વરૂપ એટલા માટે દર્શાવવામાં આવે છે કે એ જેવી રીતે કામ કરે છે એવી રીતે કામ કરતા તને આવડે. હું રીતથી અજાયો હોવાને લીધે રીત બતાવવા માટે સમ્યક દ્રષ્ટિને વાત કરવામાં આવે છે. એવી રીત તો કરે કે તું પણ સમ્યક દ્રષ્ટિ થઈ જઈશ, નહીં થવાનું કોઈ કારણ છે નહીં.
ત્યાં પણ સમ્યક દ્રષ્ટિ એટલે પુરુષાર્થી એમ જ લેવું પડે,
એમ જ લેવું.
અને જેમાં એક આ લબ્ધિમાં પણ પુરુષાર્થી એમ જ લેવું પડે. કોઈ જેમ દોષ ઉત્પન્ન કરે છે કાલબ્ધિનું નામ લઈને આ ઉપર આધાર રાખીને, કોઈ એની વિપરીત દ્રષ્ટિકોણ છે.
દ્રષ્ટિકોણ ખોટો એટલે એને તો પુરુષાર્થ ને જોવું. પુરુષાર્થમાં પણ કર્તૃત્વના પુરુષાર્થની મુખ્યતા નથી. જ્યારે પોતાને પોતાનું સ્વકાર્ય કરવાનો ઉલ્લાસ આવે, ઉત્સાહ આવે, ત્યારે એને કર્તૃત્વ પૂર્વક ન કરવું પડે. હોસ્ટ છે જે સહયોગ બધું થાય એ પદ્ધતિમાં આવવું જોઈએ. આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યક દ્રષ્ટિ જીવો, તેમના વડે સંસારના નિકટપણા રૂપકાળ લબ્ધિને પ્રાપ્ત થવાથી સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. આ સમયસાર પરમાગમનો જે વિષય છે એ વિષય એકદમ પરમાર્થનો વિષય છે. આત્માના એ પરમ કલ્યાણનો વિષય છે. અને જગતમાં કોઈ જગ્યાએ જે વાત નથી એવી વાત આ સ્થળે છે. જ્યારે એમ છે ત્યારે અને એ વાત નજીક પોતે આવ્યો છે ત્યારે જીવના પરિણામમાં એક એવો ભાવ આવે છે કે બસ હવે મારું કલ્યાણ થઈ જશે. કેવો ભાવ આવે છે? હવે મારું અવશ્ય કલ્યાણ થઈ જશે. કેમ કે એની આખા જગત ઉપર દ્રષ્ટિ થાય છે. ત્યારે જગતમાં તો ક્યાંય આ વાત જ નથી, વાત ક્યાંય સાંભળવા પડતી નથી, કોઈ આ વાત વિચારતું હોય એમ જોવામાં આવતો નથી. આખા જગતમાં આ વિષયમાં ઘનઘોર અંધારું છે. એક પ્રકાશનું કિરણ આ જગ્યાએ છે અને હું એની નજીક આવી ગયો છું. જો આવી પરિસ્થિતિ ઉભરી છે તો અંદરથી એને પોતાના એની ભવ્યત્વનું જે ભવ્યપણું છે એટલે આસન ભવિતવ્ય છે, નિકટતા છે, એનો અંદરથી એને હકાર આવે છે. નહીં તો આશા માટે વાત લઈએ છે કે કોઈ જીવને એવી શંકા પડે છે તો પુરુષાર્થ તો ઘણો કરીએ પણ આપણી કાળબધી ન બાકી હોય તો શું થાય? અને આપણે પહેલેથી કરવો જ છે ને, ક્યાં પુરુષાર્થ નથી જરૂરી? એ તો એની દાન તપાસી તરત ખબર પડે કે ભાઈ સાહેબ પહેલેથી જ કરી હતી.
પણ એ વફામાં આવે છે એટલે પછી બચાવવું કહેશે. જીવને પોતાના દોષનો અને પોતાના ઉપર મમત્વ હોય એ બીજાઓનો દોષનો બચાવ કરવાની જે વૃત્તિ છે એ ગુણ દ્રષ્ટિને તોડનારી વૃત્તિ છે. ગુણ દ્રષ્ટિ કહો કે સમ્યક દ્રષ્ટિ છે. મધ્યસ્થ થઈને ગુણદોષના વિષયમાં મધ્યસ્થ થઈને પોતાના દોષ પણ જેને કાઢવા છે એવા જીવે તો જરા પણ પોતાના દોષનો બચાવ કરવો ન જોઈએ. એટલે જો ખરેખર પોતાને પોતાનું આત્મકલ્યાણ કરવું છે એવી અંતરથી ભાવના થાય છે એને તો પોતાના આત્મકલ્યાણનો અહંકાર પણ સાથે સાથે આવી જ જાય છે અને એ જ એની ભવિતવ્યતાની નિશાની છે, પ્રગટ નિશાની છે, પ્રગટ લક્ષણ છે. ગુરુદેવશ્રીના જૂના પ્રવચનો જો જોવામાં આવે તો એમાં એ વાત ઘણી જગ્યાએ જોવા મળે છે કે આ વાત સાંભળનારને અંદરથી મોક્ષના ભણકારા આવવા લાગે છે. તમને દર્શનના નહીં, મોક્ષના ભણકારા આવવા માંડે છે. એમ કેમ કે છે કે ધ્યેય મોક્ષનું છે, પહેલેથી પૂર્ણતાનું લક્ષ્ય છે. હવે એક પ્રશ્ન ઉઠાવ્યો કે આમ તો જીવના પરિણામ ઉદય અનુસાર થાય છે, ઉદય ભાવ છે ને સંસાર અવસ્થામાં મુખ્યપણે જીવનો ઉદય ભાવ છે. તો હવે એક પ્રશ્ન મૂકીએ છીએ વિચારીને આપણે ચર્ચા કરશું રાત્રે રાત્રે ચર્ચામાં સમય થવાય કે જીવને મોક્ષના ભણકારા આવે એ કયા કર્મની પ્રકૃતિમાં ઉદય હશે કે જેને અનુસરીના ભાવ થયો. આ એક પ્રશ્ન છે. કોઈ ભવ્ય જીવને, આસન ભવ્ય જીવને જેની ભવ્યતા પાકવાની નિકટતા છે, અંતરથી જેને આત્મકલ્યાણની ભાવના ઉત્પન્ન થઈ ગઈ છે એવા જીવને અંદરથી ભણકાર મોક્ષનો આવે છે કે નક્કી હવે મારો મોક્ષ નજીક છે. તો હજી અહીંયા અનુદય પરિણામ મોક્ષ
આગળ ખાલી છે.
અમારા નવા નવા આવ્યા 5-7 અમારા અત્યારે મજા આવી લોકો ને સવાર ની મજા આવે, કાલે સવારનું પ્રદર્શન કરાશે
ખ્યાલવાર બી ગયો છે. અરે બેંક માં જવું હોય તો આપડે જ્યાં આવીએ, પણ એને શું મેનેજર સાથે વાત થઈ ને એને આવેલ ને પપ્પા ને કહેતા
ઘરે
પછી
ચાર પાંચ લાખ
એના ઉતરે છે
ઉતરી જશે ને કેસર મુક્તિ એ તો
Thank you.
Thank you. કોઈ કહેશે નહીં. एकदम नवीन करकेट असेल ना चांगला बुला होता मस्त पैकी चिखली बनून जाते मंदिर मध्ये मला दाखव कोणती साडी नाही
साडी
साडी फेरून जाते
चांगली साडी त्यांना धुता वार
लागते कोणती साडी फिरती उद्या मला दाखव चांगली साडी कशी नवरात्र उद्या मला दिसणार मी नाही त्याला माहिती आहे आज मला दरवर्षी पतवतो उद्या
માર્કેટ બંધ હોય નહીં? માર્કેટ બંધ રહે કે નહીં કાલે?
એટલે મુજબ લગાય માર્કેટ બેઠા રહે. માર્કેટ લગાય તો
બંધ હોય ને પૂછું છું.
માર્કેટ કઈ ઉજે તો સકા દીધું નથી સર ને માર્કેટ બહુ બહુ સર લાલ 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 આ શું કહેવાય ને
પરમ દિવસ ભૂલે કે ન ભૂલે ત્યારે ન હોય ને
રોજ નહીં રોજ ના હે
હા લો અગ્નિ કરે આજે રાતે કરે કાલે રાતે
આજે 12 બજે રાતે આજે વલી છે બડી જુવા તો આજે જ ના મારો બડા દિવાર આજ
શુક્ર ગુરુવાર શુક્ર શનિ રવિવારે પાછી બંધ હોય
નહીં 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 ઇન્ટર નહીં અભી નીચે નીચે
ખાલી
ખાલી તમને ભરો